પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 323 અને 324 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 51.
કેટલી ત્વરાથી ઉઠાવી લે છે એમ વિચાર કરે છે કે લઉં કે ન લઉં, વિચાર તો કરી જોઉં, લેવામાં ફાયદો છે કે હાથ નહીં લેવામાં ફાયદો છે, કાંઈક વિવેક તો કરી લઈ, ભૂલ તો નથી થતી ને, એ તો દાજો કે સીધો ઉઠાવી લે. આમાં બીજા કોઈ પણ વિવાદનો વિષય જ નથી ખરેખર. આત્માના પરિણામની શાંતિ અશાંતિને વળગે છે એ મુદ્દા ઉપર તો આ વિષય નિર્વિવાદ થઈ જાય છે કે રાગ છે એ તમામ રાગ, સમસ્ત રાગ દુઃખ સ્વરૂપ જ છે, દુઃખ રૂપ જ છે. આત્માની શાંતિ વિતરાગ ભાવ સ્વરૂપ છે, એમાં સુખ છે, શાંતિ છે. કોણ ઈચ્છે સુખને છોડીને દુઃખમાં જવાનો એ પ્રશ્ન રહેતો, એમાં બીજો વિવાદ શું, અથવા એમાં મતાંતર શું, બીજો મત કેમ પડે, આટલો જ પ્રશ્ન છે. બીજો મત પડે છે એમ બતાવે છે કે શાંતિના વિષયથી અજાણ્યા જીવો કોઈને કોઈ પ્રકારે પૂર્વે પોતે માનેલી જે શુભરાગ આદિ રાગો નિરાગ ભાવ મહત્તા, એ મહત્તાને તે છોડી શકતા નથી, છોડવા માંગતા નથી. આ પરિસ્થિતિ છે. જો પાછું એમ થાય છે કે આપણે રાગને સારો માન્યો હતો ને, પહેલા આપણે જ માન્યો હતો ને, હવે આપણે એને કેમ બીજી રીતે માની શકીએ. પોતાને પોતાની માન્યતામાંથી ફરવામાં કઠણ પડે છે, તકલીફ પડે છે. બ્રહ્માએ કરીને જેની મહત્તા આપી દીધી છે, એની મહત્તા પછી ફેરવે તો એમાં કાંઈ નામોથી આવી જાય એવું પણ વિચારવા યોગ્ય. જેને દુઃખરૂપ, પ્રત્યક્ષ દુઃખરૂપ અનુભવમાં લાગે એને તો એ પ્રશ્ન જ રહેતો નથી. પ્રશ્ન તો એને રહે છે કે જેને એ ભાવ હજી દુઃખરૂપ હોવા છતાં દુઃખરૂપ લાગતા નથી. આ સ્પષ્ટ વાત છે. ફોગાનીજી તો એમના બોલોમાં અનેક વાર એ વાત આવી છે કે પ્રથમ તો વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. આપણે ત્યાં એ પણ પ્રશ્ન થયો કે પ્રથમ તો લાગવું જોઈએ એટલે સમ્યક દર્શન પહેલા લાગે કે સમ્યક દર્શન પછી લાગે. જો તમે એમ કહો કે સમ્યક દર્શન પહેલા લાગે તો આત્માની શાંતિના અનુભવ વિના કેમ લાગે? અને અમને તો સમ્યક દર્શન થયું નથી, માટે અમને વિકલ્પ કે શુભ ભાવ દુઃખરૂપ લાગતો નથી. રસ્તો થઈ ગયો મોકળો કે અમને શુભ ભાવ નો વાંધો નહીં. એ અભિપ્રાય ભૂલ ભરેલો છે. અને જ્યાં સુધી હજી તર્કથી આવું વિચારે છે ત્યાં સુધી અનુભવથી, અનુભવની પદ્ધતિથી વિષયને નક્કી કરવાની વાત ઘણી દૂર રહે છે. ભલે ભેદ જ્ઞાન મોક્ષ માર્ગી સમ્યક દ્રષ્ટિ જીવને હોય છે તો પણ ભેદ જ્ઞાનનો પ્રયત્ન તો સમ્યક દ્રષ્ટિ થનારને અવશ્ય હોય છે. એવો એક પણ જીવ ત્રણ કાળમાં હોતો નથી, થતો નથી કે જેને ભેદ જ્ઞાનનો પ્રયત્ન ન હોય ને એ સમ્યક દ્રષ્ટિ થયો. એ ભેદ જ્ઞાનના પ્રયત્નના કાળમાં જ રાગ અને જ્ઞાનને ભિન્ન ભિન્નપણે ઓળખવામાં રાગ બંધ સ્વરૂપ છે અને આકુલતા રૂપ છે એમ ઓળખાય છે, જ્ઞાન સ્વભાવ સ્વરૂપ છે, પોતા રૂપ છે, પોતાની હયાતી એમાં વિદાય છે અને એ અકસાય સ્વરૂપ હોવાથી સુખરૂપ છે એમ પણ જ્ઞાન ક્યાં ઓળખાય છે? એમ ભેદ જ્ઞાન ના કાળમાં પ્રયોગનો કાળ હોવાથી એમાં અનુભવની પ્રધાનતા છે અને અનુભવની પ્રધાનતા હોવાથી દુઃખમાં દુઃખનો અનુભવ થવો એ સુખના અનુભવ પહેલા ખ્યાલમાં આવે છે. સમ્યક દર્શનની ભૂમિકાની નિર્મળતામાં જ્ઞાન એટલું નિર્મળ થાય છે કે પ્રથમ તો એને વિકલ્પમાં દુઃખ લાગવા માંડે છે અને એવી પરિસ્થિતિ થવી અનિવાર્ય છે સમ્યક દર્શન પ્રાપ્ત કરનારને. અથવા બીજી ભાષાએ કહીએ તો અનંત શાંત સ્વરૂપની નજીક જનારને આકુલતાનું દુઃખ, રાગનું દુઃખ લાગ્યા વિના રહે નહીં. દસ ઇંચ પાણી પડવાનું હોય, એક કલાકમાં 10 ઇંચ અંધરા ધાર પાણી પડવાનું હોય એવી પરિસ્થિતિ વાતાવરણમાં પ્રથમ ઉપજે છે. ધોમ ધડતો તડકો હોય ને એમાં કાંઈ એવો વરસાદ પડતો નથી. વાદળા થાય, વાદળા આવે, વાદળા જામે ત્યારે એમાંથી 10 ઇંચ પાણી પડે અને એ પરિસ્થિતિમાં વાતાવરણમાં ઠંડક ઉત્પન્ન થયા વિના રહે નહીં. 10 ઇંચ વરસાદ તો પડશે ત્યારે પડશે, પણ એ પહેલાં ઠંડક એને તદ અનુસાર થયા વિના રહે નહીં. એ સ્પષ્ટ વાત છે. શ્રીમદજી એક બહુ સરસ દ્રષ્ટાંત દે છે અને આ દ્રષ્ટાંત એમને કોઈ મુક્તિ જીવને જિજ્ઞાસા ઉત્પન્ન કરાવવા માટે બહુ સારો ઉપયોગ. ક્યાં તો બહુ યાદ નથી આપણે પણ એમને ચંદનવનનું દ્રષ્ટાંત દીધું છે. યાદ હોય નાખ્યું હોય એને યાદ છે કે ચંદનવન છે. ચંદનમાં બે વાત લીધી છે એમને. એક તો ચંદન પોતે સ્વભાવે શીતળ છે, ઠંડુ છે, આ લગાડે છે ને ગરમી વધે ત્યારે ચંદન લગાડે, અને એક સુગંધવાળું છે. બે વાત છે. તો કોઈ મોટું ચંદનવન હોય જેમાં ચંદનના વૃક્ષો ઘણા હોય એ ચંદનવનમાં તો ચંદનની સુગંધ 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 ભરી હોય, પણ ચંદનવનની નજીક કોઈ જાય તો આજુબાજુમાં પણ એની સુગંધ આવ્યા વિના હરી. આ ચંદનવનની એક વિશિષ્ટતા છે. એમ આત્મા છે એ ચંદનવન છે એમ જીવન છે. એની નજીક જનારને એની સુગંધ આવ્યા વિના રહેતી નથી. બીજું ઝાડ હોય ચંદનની બાજુમાં બીજું ઝાડ હોય તો એમાં ચંદન સુગંધ આવે છે, એટલી વિશિષ્ટતા હોય છે. એ ખાતી તો અહીંયા એમ કહે છે કે પ્રથમ તો વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. એ વિકલ્પમાં દુઃખ લાગવા સુધી જે જીવો પહોંચ્યા નથી એને એ વાત સમજાતી નથી. પણ સમજાતી નથી એટલે સત્ય કાંઈ ફરી જાય કોઈ અજ્ઞાનને કારણે અથવા પોતાના જ્ઞાનની મલિનતાને કારણે એ વિષય ન સમજાય એટલે સત્ય ફરે એવું તો કાંઈ બની શકે. જેને એ જ્ઞાન અને રાગ ભૂમિકા પાડવાના ભૂમિ થવાના પ્રયત્નમાં એ પરિસ્થિતિમાં પ્રવેશ થાય છે ત્યારે એને પ્રથમ જ રાગનું દુઃખ લાગે છે, એટલે પોતાના ઉત્પન્ન થતા વિકલ્પનું દુઃખ લાગે છે. બહુ સ્પષ્ટ વિષય છે કે રાગ છે તે ઉપાધિ રૂપ ભાવ છે, બોજારૂપ ભાવ છે. એકનું જ્ઞાન છે તે નિરુપાધિ ભાવરૂપ છે. એ જ્ઞાનમાં રાગની સમયતા થતા એનો રાગનો બોજો જ્ઞાન ઉપર આવે છે. એ મૂંઢ જ્ઞાનમાં એ સમજાતું નથી. જ્ઞાન મૂંઢાયું હોય તો એ બોજો એને બોજો લાગતો નથી, નહીં જ્ઞાનમાં એનો બોજો લાગ્યા જ ના હોય એને. આ સીધો સાથે બહુ સ્પષ્ટ વિષય છે. એટલે સંયુક્ત દ્રષ્ટિ જીવ કે જેને શાંતિનો સ્વાદ ચાખ્યો છે એને તો રાગ પાલતો નથી. એકથી લાખ વાતે પણ એને રાગ કરવો નથી, કરાવવો નથી. થતો હોય તો એને સારો જાણવાનો પ્રશ્ન એને માટે રહેતો નથી. આ સ્પષ્ટ વાત. એ દ્રષ્ટાંતે તેમ જેણે થોડા પણ સુખનો સ્વાદ ચાખ્યો છે, પ્રથમ અનુભવમાં ભલે પરિપૂર્ણ પરમાનંદ દશાનું સુખ ભલે અનુભવમાં એટલી હદે આવ્યું નથી, તો પણ જેણે તે જ સુખની જાત અનુભવ ગોચર કરી છે તારતમ્યતા એને થોડી છે. પણ સ્વાદ તો તેનો છે, સ્વાદ ચાખ્યો છે. જેને થોડી પણ શાંતિનું વેદન વર્તી રહ્યું છે, વર્તમાનમાં વર્તી રહ્યું છે, અંદરના અગાધ શાંત સરોવરમાંથી જેને શાંતિનું ઝરણું ફૂટીને બહાર આવી રહ્યું છે, એવું જ્ઞાનીજી દાહથી અર્થાત રાગથી દૂર ભાગે છે. રાગ દાહ દહે સદા આ તે સમામૃત છે. છ ઢાળા માં એ તો થામ થામ વિષય આવ્યો છે. રાગ છે એ દાહ બગાડનાર છે. બગાડનાર તને બગાડનાર નથી દેખાતો, આ તે કેવી દશા? કાંઈક તો ઊંડો ઉતરે એમ કહે છે. જે દશા છે એમાં દગાડનારી ભાવ છે, આત્માને દગાડે છે, એની શાંતિને દગાડે છે. એ તમે એનાથી તું દાગતો નથી તો તું ઊંડો તો ઉતર કે આ તે કઈ જાતની પરિસ્થિતિ છે, કઈ રીતની હોવી જોઈએ, એટલું તો પણ જરૂર વિચાર માંડી લે. કોઈ પણ વિચારવાન જીવ માટે આ એક ચેલેન્જ છે. ખરેખર પોતાની જાતને ગમે તેટલો બુદ્ધિમાન વિશિક્ષણ દાયો વિચારવાન માને એને એમ કહે છે, ભલે વિદ્વાન હોય પંડિત હોય, કે ભાઈ તારા જ અશાંત ભાવને તું અશાંત ભાવ દુઃખ ભાવને દુઃખ ભાવ તરીકે તું ન જાણી શકે તો તે બીજું કાંઈ જાણ્યું છે એની વિશેષતા અમને તો કાંઈ ભાસતી નથી. તને ભાસતી હોય તે તારો કામ છે. એટલું તો આમ બીજું કે એક સમ્યક દ્રષ્ટિ ચકલું હોય અને એક અંગ પૂર્વધારી વિદ્વાન મનુષ્ય હોય, એક સિરિયન્સ થતું છે, એ સિરિયન્સની દિશામાં છે અને ઘણો જ્ઞાનનો ઓછો ઉઘાડ છે અને એક અગિયાર અંગને નવ પૂર્વની છેવટની હદ ધારણ કરનાર વિદ્વાન અતિશય વિદ્વાન વિદ્વાન સાધારણની પણ અસાધારણ વિદ્વાન હોય. અત્યારે તો એના સહસ્ત્રાંશમાં પણ ભાગે વિદવત્તા કોઈને હોતી નથી. એવું વિદવત્તા પણ એ ચોટલાની પાસે મૂર્ખતા છે. એવી વિદવત્તા પણ ચોટલાની પાસે મૂર્ખતા છે. ગુરુદેવ શ્રી આ વિષયમાં એક ખૂબ બહુ સારી વાત આત્મકર્મમાં આવી છે. તો ભાઈ, જેમ કોઈ જીભ ઉપર મૂકેલા પદાર્થનો સ્વાદ પોતાને સ્વયંને સ્વાદ ગોચર થાય છે, અનુભવ ગોચર થાય છે, એમાં કોઈને એમ પૂછવાનો અવકાશ નથી કે મારી જીભ ઉપર જે કોઈ પદાર્થ રહેલો છે એનો સ્વાદ તમે મને સમજાવો, એવો કોઈ પ્રશ્ન રહેશે? સ્વાદ હું અને પ્રશ્ન સ્વાદનો પૂછું હું તમને, કે તમે કહો તો ખરા આનો સ્વાદ કેવો આવે, મને સમજાવો તો ખરા. એમ કહે છે કે તારા અનુભવમાં આવતા જે ભાવો એનો સ્વાદ તને કેવો આવે છે એમ તું બીજે ઠેકાણે જઈને કાં પૂછો છો? એમ કે ત્યાં તો પ્રકરણ એમ ચાલેલું કે ભાઈ, તને નિરંતર જ્ઞાનનો સ્વાદ આવી રહ્યો છે. જ્ઞાન તારી દશામાં જ્ઞાનનો પ્રવાહ, જ્ઞાનનો પર્યાય પ્રત્યક્ષ છે, પરિણમનરૂપ છે, સ્વાદ ગોચર છે, અનુભવ ગોચર છે. એનો સ્વાદ તું બીજે ક્યાં જઈને પૂછે છો કે જ્ઞાન કેવું હોય, મને સમજાવો, મને જ્ઞાન આપો, મને જ્ઞાન કરાવો, મને જ્ઞાનનો અનુભવ કરાવો, એ વાત ક્યાં રહ્યો છે? અને તો સ્થૂળ એવો જે રાગ જ્ઞાનથી જે સ્થૂળ છે, કારણ કે જ્ઞાન સામાન્ય જ્ઞાન છે ને એ સૂક્ષ્મ છે, અને જ્ઞાન વિશેષ સ્થૂળ છે, અને તેનાથી સ્થૂળ છે એ રાગાદી પરિણામ છે. એ રાગાદીનો સ્થૂળ સ્વાદ દુઃખરૂપ છે, એ પણ જો તને દુઃખરૂપ ન અનુભવાતો હો તો પછી એને એ ક્યાં કરવાનું, પૂછવાનું રહ્યું કે જ્ઞાનનો સ્વાદ મને કરાવો? એ જ્ઞાનના સ્વાદનો પ્રશ્ન રહેતો નથી. આમ તો વચનામૃતમાં એ વિશે આગળ આવ્યો છે કે જેમ કોઈ ચારણીમાં ઝીણો પદાર્થ ચડાતો નથી, એટલા ચારણીના કાણા વધારે ઝીણા છે કે જેમાં ઝીણો પદાર્થ નીચે ઉતરતો નથી ચડાય, તો મોટા એથી જાડા પદાર્થ નીચે ઉતરવાનો પ્રશ્ન જ રહેતો. એમ તારી જ્ઞાનની ચારણીમાં સ્થૂળ રાગ પણ તને દુઃખરૂપ ન લાગે તો જ્ઞાનનો સ્વભાવ તને શાંત સ્વરૂપ કઈ રીતે દેખાશે? એ કોઈ રીતે તને દેખાશે? અહીંયા તો સમ્યક દ્રષ્ટિની વાત ચાલુ છે. જેમ જેણે થોડા પણ સુખનો સ્વાદ ચાખ્યો છે, જેણે થોડી પણ શાંતિનું વેદન વર્તમાનમાં વર્તી રહ્યું છે, એવો જ્ઞાની દાથી અર્થાત રાગથી દૂર ભાગે છે અને સહજ જ શીતળતા તરફ ઢળે છે. નીચે પણ સમ્યક દર્શન થવાનું કારણ એ જ છે કે વિજ્ઞાનના પ્રયાસના કાળમાં રાગ દુઃખરૂપ લાગવાથી રાગથી હટવાનો સંકેત છે. સીધી રાજથી સહજપણે કેમ અટે છે? જેમ અગ્નિ ઉપરથી સહજપણે હાથ ઉપડી જાય છે, ત્યાં દા થાય ત્યાંથી સહજ પ્રયત્નથી હટાય છે, કૃત્રિમ પ્રયત્ન કરવો પડતો નથી. એમ ત્યાં પણ ઓળખાણ થઈ કે રાગ દુઃખરૂપ છે અને પ્રત્યક્ષ વેદનમાં દુઃખ પણ વિદાય છે. જ્ઞાન સુખરૂપ છે અને અનંત સુખ ત્યાં ભરેલું છે. તો રાગ થી ખસીને જ્ઞાનમાં આવવું, તન્મય થવું, એવું સહજ બને છે. અને એ સહજ પ્રયત્નથી અથવા કર્તૃત્વ વિનાના કૃત્રિમ પ્રયત્ન વિના જ સહજ પ્રયત્નથી સમ્યક દર્શન આદિ દશા પ્રગટ થાય છે. એવી દશા જેને પ્રગતિ ગઈ એની તો વાત, અહીંયા તો એ વાત ચાલી છે કે એને તો શાંતિનું વેદન વર્તી રહ્યું છે. ભલે સુખ અને શાંતિ પૂરી હોય, સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા જેટલી ન હોય, પણ જાત એની છે. અને અહીંયા રાગની જાત તો દુઃખરૂપ જ છે, પ્રત્યક્ષ દુઃખરૂપ જેને એ વિદાય છે. તેનાથી તે સહજ દૂર ભાગે છે અને પોતાના સ્વરૂપમાં રહેલી જે શીતળતા, એ શીતળતા તરફ તે ઢળે છે, સ્વરૂપમાં ઢળે છે, અર્થાત શીતળતા તરફ તે ઢળે છે. આવી જ્ઞાનીની દશા છે. અજ્ઞાનીઓ કે જેણે રાગને મહત્તા આપી છે અને રાગ રસમાં જેવો રાચે છે, તેને રાગનો નિષેધ ફાવતો નથી, ગમતો નથી, અને તેથી તકરાર કરે છે કે તમે આવા સારા સારા રાગને ઉડાવો છો. ભગવાને એને વ્યવહાર કર્યો છે તે વ્યવહારને પણ તમે ઉડાવો છો. પણ ભાઈ, શુકરવા ઉડાવીએ છીએ એ વાતનો તું વિચાર કર તો તારા પણ હિતની જ વાત છે. તમે કાંઈ અહિત થાય એવી કોઈ વાત આમાં છે? અથવા બીજી રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે આ વાતમાં જગતના કયા પ્રાણીને તકલીફ થાય એવું છે કે દુઃખ થાય એવું છે કે કોઈને થાય એવું? સીધી વાત છે. તેથી એમ કહીએ કે વિતરાગનો માર્ગ સંપૂર્ણ નિર્દોષ છે. એમાં ક્યાંય કોઈને દોષ લાગે એ પ્રશ્ન છે. શુભ ભાવમાં ન રહે તો અશુભ ભાવમાં ચાલ્યા જશે, પણ શુદ્ધ ભાવનો પ્રયત્ન હોય એને એવી વાત રહેતી નથી. શુદ્ધ ભાવનો પ્રયત્ન જ નથી, એ અશુભ માટે શુભ ભાવમાં રહેવા ચાહશે તો પણ કાયમ માટે કોઈ જીવ શુભ ભાવમાં રહી શકશે નહીં. એવી જ કસાયની તીવ્રમંદની સ્થિતિ છે. તીવ્રમંદ કોઈને કદી તીવ્ર રહે સર્વકાળને માટે, કે કદી કોઈને સદાને માટે મંદ રહે રાખવો હોય તો પણ એ બની શકતો. બીજો એક પ્રશ્નમાં દ્રષ્ટિકોણ છે એ વિચારી કે શું કામમાં તું રાગ ઉપર કંટ્રોલ રાખવા માંગે છો અને રાગ તીવ્ર ન થાય, અશુભ ન થાય અને મંદ થઈને શુભ રહે, એટલા માટે મંદતાનો અમારે પ્રયત્ન કરવો અથવા કંટ્રોલ કરવો? બીજી ભાષામાં કહીએ, પરિસ્થિતિ એ છે જ્ઞાન વિના કદી રાગ મર્યાદિત થાય એટલે કંટ્રોલ રાગ ન થાય એમ બની શકે? આત્માનું જ્ઞાન સ્વરૂપ જ્ઞાન અથવા કશાયથી ભિન્ન પડેલું જ્ઞાન, રાગથી ભિન્ન પડેલું જ્ઞાન, એવું જ્ઞાન પ્રગટ થાય તો જ રાગ મર્યાદિત રહે, નહીં તો અમર્યાદિત નિરર્ગળપણે રાગની પ્રવૃત્તિને રોકી શકાય એમ આ વસ્તુસ્થિતિનો નિયમ થાય. કોઈ જીવને રોકી શકાય, ભલે કોઈ રાગને છોડવા માટે ત્યાગ વૈરાગ અને સંયમ આદરે, બહુ બહુ તો એનું જોર હોય તો તે ભાવ પર્યંત એનો રાગ મંદ રહી શકે, સંયમિત રહી શકે. પછી ભાવની સ્થિતિ પૂરી થતા એને જે કાંઈ વિચાર્યું હોય છે તે જ વિસ્મૃત થઈ જાય છે. બીજા ભાવમાં તો તેની વિસ્મૃતિ થાય છે. તેથી વધારે પરિસ્થિતિ ખરાબ તો એ છે કે અહીંયા મિથ્યા દ્રષ્ટિ એટલે સંયોગ દ્રષ્ટિ એ નહીં છૂટી હોવાથી ભાવાંતરમાં આવતા પૂર્વકર્મ અનુસાર જે નવા સંયોગો એ પુણ્યના ફળ સ્વરૂપ એને હોવાથી, કેમ કે અહીંયા ત્યાગ વિરાગને સંયમ પડે છે ને, એ પુણ્યના ઉદય રૂપ થતા જે નવા ભાવમાં આવતા સંયોગો તો સંયોગોની દ્રષ્ટિ સંયોગ દ્રષ્ટિ એની ધ્રુવ રહેલી હોવાથી છૂટી જ નહીં હોવાથી એ સંયોગના રાગમાં એટલા હદે લપેટ થાય છે કે શાસ્ત્રકાર તો એમ કહે છે કે એક વખતમાં દ્રવલિંગી દેવલોકમાં જઈને દેવનો ભાવ દેવના ભાવમાં એકેન્દ્રનું આયુષ બાંધે છે મિથ્યા દ્રષ્ટિ પણ એ પુંજ બાંધ્યા છે એટલે સંયોગ દ્રષ્ટિ એ પુંજ બાંધ્યા છે. અસંયોગી આત્મતત્વની દ્રષ્ટિ એને થઈ નથી એટલે સંયોગ દ્રષ્ટિ એની એમને મજબૂત રહી છે. સંયોગ ફરતા એ દ્રષ્ટિ ક્યાં કામ કરવા લાગી, દેવના ભોગ ઉપભોગના પરિણામમાં એટલી હદે રસ એને વધી ગયો કે નવા ભાવમાં એને એકેન્દ્રનું સ્થાન બહુ ઝડપથી પ્રાપ્ત થઈ જાય. તેથી એને કરેલું મનુષ્ય ભાવમાં પણ ત્યાં ગયો, એ જ ભાવમાં ખર્ચાઈ ગયો, વાત પૂરી થઈ, અનંતકાળમાં એક બે ભાવનો કોઈ હિસાબ નથી. ઉપેન્દ્રીમાં અનંતકાળ એને ગાળવો પડે ત્યાંથી જલ્દી પાછા ખરાશું. કેમ કે ઘણા તીવ્ર રસે કરીને ઉદગળનો ઘણો તીવ્ર રસ, અતિશય તીવ્ર રસ જેનો અંદાજ બાંધવો મુશ્કેલ, એકના તીવ્ર રસના પરિણામથી એ દશા આવે છે કે જ્યાં જ્ઞાનનો વિવેક બિરાઈ જાય છે, જરા પણ એ પોતાના હિતનો વિચાર કરવાનો પણ ત્યાં અવસર રહેતો અવકાશ રહેતો. ત્રણસો ત્રીસમાં સહજપણે જ્ઞાની ક્યાં ધરે છે અને ક્યાંથી દૂર જાય છે એ એમના પરિણામનો સ્વીકાર છે. જ્ઞાનીની દશાનું વર્ણન એટલા માટે શાસ્ત્રમાં કરવામાં આવે છે, અનુસાર માટે નિર્જરા અધિકાર જ આપણા એના ઉપર ચાલે છે, તે દ્વારા જ્ઞાનીના અંતરંગ ભાવોનો પરિચય થાય અને જ્ઞાનીને ઓળખી શકાય. તેથી જ્ઞાનીની વાણીમાં પણ જેવું વર્તી રહ્યું છે તદ અનુસાર જ કથન આવે છે. રાગથી દૂર ભાગવાનું અને વિતરાગી શાંતિ તરફ ભળવાનું. રત્નનો પર્વત હોય અને એક રત્નનો કણિયો હોય, ત્યાં કણિયો તો વાનગી રૂપ છે, પર્વતનો પ્રકાશ અને તેની કિંમત ઘણી વધારે હોય તેમ કેવળ જ્ઞાનનો મહિમા શ્રુત જ્ઞાન કરતાં ઘણો વધારે છે. અહીંયા સાધક દશા અને સિદ્ધ દશા બે વચ્ચેનો તફાવત છે. રત્નના દ્રષ્ટાંતે એક રત્નનો કોણ હોય, ભલે જાત રત્નની છે, કિંમત પણ એની રત્નની દ્રષ્ટિએ થાય, એટલે કે એનું વજન વગેરે કેરેટમાં થાય, રેતીની જેમ ટનમાં થાય. દુનિયામાં કોઈ રેતીનો કોન્ટ્રાક્ટ કરવો હોય તો ટનમાં કરવો, કેટલા ટન તમે રેતી સપ્લાય કરશો કે કેટલી જરૂરત છે. પણ રત્ન નાના હોય કે મોટા હોય, એની સાઈઝ નાની જૂની હોય કે મોટી હોય, એનો સોદો કેરેટમાં થાય છે, ટનમાં તો શું તોલામાંય થતો નથી ને ગ્રામમાંય થતો નથી, એક ગ્રામનું યુનિટ પણ ત્યાં લાગુ હોતા નથી. ચિંતિત છે ને એવો એક રત્નનો કોણ હોય કે રત્નના પર્વતની વાનગી રૂપ છે, એ રત્નનો મોટો પર્વત હોય, એમાંથી કણ આવ્યો હોય તો એનો નમૂનો છે, એટલે આ પર્વતમાંથી આ કણ છે એનો આ નમૂનો છે. પર્વતનો જથ્થો મોટો છે ત્યાં, એટલે એનો પ્રકાશ પણ ઘણો અને એની કિંમત પણ ઘણી. અથવા જેમ એ રત્નનો પથ્થર, રત્ન છે એ પથ્થર, ત્યાં પથ્થરની જાત છે, આમ બીજું કાંઈ નથી, છે તો પથરો છે, તે પથરો જ છે. કાર્બન, ખાણમાંથી નીકળે છે ને, એટલી મિનરલની જાત એને ગણવામાં આવે છે, જમીનમાંથી નીકળે છે. હા, તો કહેવાનો મતલબ છે બહુ કિંમત, બહુ કિંમત, બહુ કિંમત પણ છે એ પથ્થર અથવા માટીની જાત, પછી અને કાર્બન કે જે કહીએ તે પણ છે એ ધૂળની જાત. હા, એ તો પછી ઉદગળ છે એમાં સારું ખરાબની કલ્પના જે કરે તે કરે, ફૂટબોલ છે તે એ જ જાતિએ બધું ફૂટબોલ છે. રજકણ કે રુદ્ધિ, વૈમાનિક દેવની, વૈમાનિક દેવની રુદ્ધિ તો આને કોઈને કલ્પનામાં આવે નથી, બધું એ ફૂટબોલની જાત છે. અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન છે, જ્ઞાન રત્નનો પર્વત છે, કેવળ જ્ઞાન છે જેમાં અનંત જ્ઞાન પ્રકાશિત છે, એવો અનંત જ્ઞાનનો પ્રકાશ જેમાં છે તે ઘણું શ્રુત જ્ઞાનની અપેક્ષાએ ઘણું અનંત ગણું મોટું જ્ઞાન છે, અનંત મહિમાવંત છે શ્રુત જ્ઞાનથી, એનો મહિમા એની મોટાઈ ઘણી છે. તેમ કેવળ જ્ઞાનનો મહિમા શુદ્ધ જ્ઞાન કરતા ગુણો અથવા અનંત ગુણ વધારે છે. એક સમયમાં કેવળ જ્ઞાન છે કે એક સમયમાં સર્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને સંપૂર્ણ જાણનાર એવા કેવળ જ્ઞાનમાં અને અલ્પ સામર્થ્ય વાળા કૃત જ્ઞાનમાં ભલે તે અંતર્મૂર્તમાં બધું શ્રુત ફેરવી જનાર શ્રુત કેવળનું જ્ઞાન હોય તો પણ ઘણો મોટો તફાવત છે, અનંત તફાવત છે. કેવું શ્રુત જ્ઞાન લીધું? સામાન્ય પ્રાણીનું શ્રુત જ્ઞાન ન લીધું, એવું શ્રુત જ્ઞાન લીધું, શ્રુત કેવળીનું શ્રુત જ્ઞાન લીધું. ગણધર પદે બિરાજમાન હોય, શ્રુત કેવળી હોય અને અંતરમૂર્તમાં સર્વ શ્રુતમાં ઉપયોગ ફરી જાય એવું હોય. બાર અંગની રચના ગણધર દેવને અંતરમૂર્તમાં એના જ્ઞાનમાં થાય છે. અંતરમૂર્તના જ્ઞાનનો ઉપયોગ એમાં બાર અંગની રચના થઈ જાય છે. એવું જેનું શ્રુત જ્ઞાન વિશાળ હોય છે, બાર અંગની પણ વિશાળતા ગણે છે. કેવળું છે શ્રુત જ્ઞાન કે કેવળ જ્ઞાન પાસે અનંતમાં આવે જ્ઞાન પ્રકાશિત છે. એ જ્ઞાન અનુસરીને જે કઈ દિવ્ય ભૂમિ પ્રવર્તે છે સમવસરણમાં, એ શંકર ભગવાનને સર્વજ્ઞ દેખાના થાય. એ દિવ્ય ધનુમાં વસ્તુનું સ્વરૂપ કેટલું આવે છે કે કેવળ જ્ઞાનમાં આવ્યું હોય છે તેનાથી અનંતમાં ભાગે. અને દિવ્ય ધનુમાં જે વસ્તુનું સ્વરૂપ પ્રકાશિત થાય છે તેનાથી બારંગની રચના જે ગણધર્દીવ કરે છે અને શાસ્ત્રારૂઢ થાય છે એવું જે દ્રવસૃત જ્ઞાન એ ભગવાનની દ્રવસૃત રૂપ વાણી તેનાથી કેટલા મેં ભાગે છે કે અનંતમાં ભાગે. હવે આ તો થોડા શાસ્ત્ર વાંચે ને પ્યાલો ફાટી જાય. થોડા શાસ્ત્ર વાંચ્યા હોય, અલ્પ આયુ, અલ્પ બુદ્ધિ, અલ્પ ઉઘાડ અને થોડુંક જાણ પણ થાય ત્યાં એને પોતાની શક્તિનો ખ્યાલ નહીં હોવાથી કેવો જ્ઞાનની પર્યાય અનંતમાં ભાગે છે. જ્ઞાન સામર્થ્ય પાસે કેવો જ્ઞાનની પર્યાય અનંતમાં ભાગે છે. એટલે નીચ પદમાં ઉચ્ચ પદ અજ્ઞાનથી જીવ માને એનામાં જ એટલી શક્તિ છે. એને ભગવાન કહે છે કે ભાઈ તું તારી શક્તિને ભૂલો અને તારા સ્વરૂપને તું ભૂલો. જો તારા સ્વરૂપનું તને જ્ઞાન હોય તો વર્તમાન કર્મજનિત અલ્પ ઉઘાડમાં અહમ બુદ્ધિ રૂપ અભિમાન થવાનો અવસર જ રહેવું નથી. અને સર્વજ્ઞાનીઓને પોતાના અનંત જ્ઞાન સામર્થનું જ્ઞાન અને ભાન હોવાથી, જ્ઞાન છે નહીં પણ એનું ભાન પણ એને ચાલુ હોવાથી કદી વર્તમાન ઉઘાડ ઉપર અહમ બુદ્ધિ રૂપ અભિમાનનો અવકાશ જ એને હતો, એને થતું જ નથી અભિમાન. જ્ઞાનીને કદી અભિમાન થાય નહીં એનું કારણ આ છે. તેને પોતાના અનંત સામર્થ્યનું ભાન સદાય નિરંતર વર્તતું હોય છે. એ ભાનથી ક્યારે છૂટતા નથી. જેમ કોઈ અમીર અને શ્રીમંત માણસ કદી પણ લાચારીનો વિકલ્પ જ એને આવતો નથી. કોઈ પણ મોટા શ્રીમંત અથવા રાજા જેને ત્યાં ઘણી સંપત્તિ હોય એને એવો વિકલ્પ આવે? કે આજ હું દાંતણ વીતીશ અને ખપશે ને વકરો થશે તો કાંઈ બજારમાંથી એક પૂરતું ખરીદી શકાશે, હું વિચાર મારા દાંતણ તો હું થશે. એ દાંતણ વાળાનો વિકલ્પ શ્રીમંતાઈમાં કે રાજાની સ્થિતિમાં પુણ્ય વસ્તુ પણ પુણ્યના ભાનમાં આવતો નથી, હજી તો પરદ્રવ છે. તો સ્વદ્રવના ભાન વાળાને દીનતા રહેવાનો કે અભિમાન થવાનો પ્રશ્ન રહેતો નથી. સ્વદ્રવ એટલું ભાન છે તેથી દીનતા નથી, અને અવસ્થાની અલ્પતા હોવાથી એમાં અભિમાનનો સવાલ નથી. ન તો દીનતા થાય ન તો અભિમાન થાય. આવું સમ્યક પ્રકારનું પરિણમન ગુણનું આત્મભાનની દશામાં જ રહી શકે, બીજી રીતે થઈ શકે. નહીતર લૌકિકમાં તો ઉદારતા કરવા જાય ત્યાં ઉડાવપણું થાય, અને કરકસર કરવા જાય ત્યાં લોભીપણું થાય. નમ્રતા કરવા જાય ત્યાં દીનતા થાય, અને દીનતા ઉડાડવા જાય ત્યાં અભિમાન થાય. ક્યાં જશે, જાવું ક્યાં, આ પ્રશ્ન થાય. માણસો પ્રશ્ન પૂછે છે કે ભાઈ બહુ ઉદાર થઈ ગયું છે, તો લોકો એમ કહે છે કે તમે તો ઉડાવ માણસ છો. કરકસર કરીએ છીએ તો લોભિયા કહે છે. આ દુનિયા દોરંગી બોલું છું ને, દુનિયા દોરંગી. આમે કાપનું મારે ને આમે કાપનું મારે, કરવું શું. જો નરમાશથી વર્તીએ તો હવે મૂરખ છે, દીન થઈ ગયો છે. એનામાં હવે કોઈ જાતનું કાંઈ પાવરફુલ પણ ઉર્જું નથી. દીન થઈને જ લાચારી પીડા કરે છે. જરાક ચક્કર થઈને ફરે તો એનો પ્યાલો ખાતો છે, અભિમાનનું પૂતળું છે. એમાં કાંઈ બીજું છે, કરવું શું અમારે. કાંઈ છે રસ્તો, અહીંયા એવો રસ્તો છે કે જેમાં દીનતા થતી નથી ને અભિમાને થતું, અવગુણ લોકો જાતનો થતો નથી. તો શ્રુત જ્ઞાન ભલે ગમે તેટલું અંતર્મૂર્તમાં બધું શ્રુત ઉપયોગમાં ફેરવી જનાર એવા શ્રુત કેવળનું શ્રુત જ્ઞાન હોય તો પણ તેમાં અને કેવળ જ્ઞાનમાં ઘણો મોટો તફાવત છે. સામાન્ય તફાવત નથી પણ ઘણો મોટો તફાવત છે. વિશાળતા જોઈને એમ કહેવાય છે કે કેવળ જ્ઞાન જેવું એનું શ્રુત જ્ઞાન છે. એના શ્રુત જ્ઞાન ને જોવું એટલે કેવળ જ્ઞાન ની અદાલત. આ જ્ઞાન નો દરિયો છે. કેવળ જ્ઞાન કેવા હોય વિદ્વાન લોકોને એવું આશ્ચર્ય છે કે ઓહો, જૈન ના સર્વજ્ઞ આવા કઈક હોય છે એનો આ નમૂનો છે. એટલી વિશાળ કાંઈક જેનો ઉપયોગ સર્વ શ્રુતમાં બધું શ્રુત ફેરવી જાય. એક શ્રુત કેવળી જેને કેવળીને સાંભળ્યા છે એવા જીવને શ્રુત કેવળી જીવ કહેવાય. પ્રત્યક્ષ સમૌસરણમાં કેવળી કેવળી ને શ્રુત નામ સાંભળેલા પૂર્ણ ભૂતકાળ સાંભળેલા પૂર્ણ ભૂતકાળ વ્યાકરણમાં વિશે સમજી શકાય પૂર્ણ ભૂતકાળ નું ક્રિયા પછી જેને કેવળીને સાંભળેલા છે એવા એવા શ્રુત જ્ઞાની છે શ્રુત કેવળી હું આ કેવળી અને શ્રુત કેવળી એ કહેલા એવા સમયસાર ને કઈ શું કુંડાચાર્ય છે સમયસાર કેવું છે જે સમયસાર હું કહીશ એ કેવું છે એ વિષય કેવો છે ગેરંટેડ છે કે કેવળી અને શ્રુત કેવળી એ કહ્યું છે એવું છે આથી ઉત્કૃષ્ટ વિષય ક્યાં મળે આ કાળમાં આવો આથી ઉત્કૃષ્ટ વિષય ક્યાં મળે આમ તો પોતે આચાર્ય મહારાજ પોતે ગેરંટી આપે છે અમારા શાસ્ત્રનો વિષય કેવળીઓ અને શ્રુત કેવળી એ કહે છે તે જ છે બીજો કોઈ આગળ વળી વાત અને એ સમય દ્રષ્ટિમાં શ્રુત કેવળી કહેવાનો નવા અર્થ સમય દ્રષ્ટિમાં પણ શ્રુત કેવળી કહેવામાં આવે છે કેમ કે એના શ્રુત જ્ઞાન માં કેવળ જ્ઞાન ની લબ્ધિ આવેલી છે શબ્દ તેનો કે અર્થ ની અર્થઘટન ફરે છે ત્યાં એવી ઈચ્છા ફરે છે અર્થમાં એટલે અર્થઘટન ત્યાં એવું લીધું છે કે જેના શ્રુત જ્ઞાન માં કેવળ જ્ઞાન ની લબ્ધિ છે લબ્ધિરૂપ પ્રાપ્તિ છે તેથી સમય દ્રષ્ટિને પણ શ્રુત કેવળી કહેવામાં આવે છે તો એ વાત પણ નિર્દોષ છે એમાં કાંઈ કહેવામાં દોષ છે એ રીતે સમય દ્રષ્ટિને વાત નથી શ્રુત કેવળી કહેવાય બધી શ્રુતિની રચના થઈ જાય છે જ્યાં જ્ઞાન અનંત કિરણોથી પ્રકાશી નીકળે કેવળ જ્ઞાન દેખા થતા જ્યાં જ્ઞાન અનંત કિરણોથી પ્રકાશી નીકળે જ્યાં ચૈતન્યની ચમત્કારિક રૂપે પૂર્ણ પ્રગટ થઈ ગઈ એવા પૂર્ણ ક્ષાયી જ્ઞાનમાં અને ખંડાત્મક સાયુક્ષમી જ્ઞાનમાં અનંતો ફેર છે પેલા ઘણો એમ લીધું બે જગ્યાએ ચોથું નીચેમાં લીધું ને ઘણો ફેર વધારે નીચે પણ નીચેથી પાંચમી નીચેમાં ઘણો મોટો તફાવત છે અનંતો ફેર છે ઘણો ત્યાં સમજી લીધું છે પણ ત્યાં પણ અનંતો ફેર છે એમ ઘણો ફેર છે એમાં અનંતો ફેર છે એમ જ સમજવાનો શું કહે છે કે જ્ઞાન પરિપૂર્ણપણે પોતાના અનંત કિરણોથી પ્રકાશિત નીકળ્યું અને જ્યાં આત્માની સર્વ ગુણોની ચમત્કારિક રૂદ્ધિ શક્તિ પૂર્ણપણે પ્રગટ થઈ એવી સ્થિતિમાં પૂર્ણ ક્ષાયી જ્ઞાનમાં અને ખંડખંડપણે ઇન્દ્રિય દ્વારે પ્રવર્તન એવું જે સૌક્ષમ જ્ઞાનમાં મન આશ્રિત પ્રવર્તન એવું જે દરેક આત્મ જ્ઞાન છે ગણગરદેવનું શુદ્ધ જ્ઞાન પણ મન આશ્રિત પ્રવર્તે એ જ્ઞાનમાં અનંતો ફેર છે થોડો ફેર નથી પણ એમ પોતાના સ્વરૂપને આ રીતે જાણવું જોઈએ અને શક્તિ અને સામર્થ્યને ઓળખવું